એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. જ્ઞાનગોષ્ઠીના આજના અંકમાં સૌનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક બહુ જ એમ કે રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. પુસ્તક છે બિહેવિયરલ ઇનસાઇટ્સ,
હા, માઇકલ હોલ્સવર્થ અને એલ્સપથ કિર્કમેનનું.
બરાબર. નામ કદાચ થોડું ભારે લાગે, વર્તણૂકીય આંતરદૃષ્ટિ, પણ એનો મતલબ બહુ સીધો છે. માણસના વર્તનને સમજવું, અને આજના જમાનામાં આ કેટલું જરૂરી છે ને.
ખરેખર આપણે રોજ કેટલા નિર્ણયો લઈએ છીએ, નાની નાની બાબતોથી લઈને મોટા રોકાણ સુધી, અને સરકારો પણ જે નીતિઓ બનાવે છે,
હા, કંપનીઓ જે પ્રોડક્ટ બનાવે છે,
એ બધું એ ધારણા પર જ ચાલે છે કે લોકો કઈ રીતે વિચારશે, કઈ રીતે વર્તશે. પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે લોકો કેમ એવું વર્તન કરે છે?
એ જ તો મોટો સવાલ છે. પહેલા તો ખાસ કરીને ઇકોનોમિક્સમાં એમ મનાતું કે માણસ એકદમ લોજિકલ છે, પેલો હોમો ઇકોનોમિક્સ, કે જે હંમેશા પોતાનો ફાયદો વિચારીને જ નિર્ણય લે. પણ શું ખરેખર એવું હોય છે? આપણે તો ઘણીવાર લાગણીમાં આવી જઈએ, આદત પ્રમાણે ચાલીએ, બીજા શું કરે છે એ જોઈએ.
બરાબર. અને આ જ વાત આ પુસ્તક બિહેવિયરલ ઇનસાઇટ્સ પકડે છે. એ કહે છે કે જો આપણે માણસના સાચા વર્તનને સમજીએ, આપણી જે અતાર્કિકતા છે, પૂર્વગ્રહો છે, એને ધ્યાનમાં લઈએ, તો જ આપણે સારી નીતિઓ, સારી પ્રોડક્ટ્સ બનાવી શકીએ.
અને આ પુસ્તક ખાલી થિયરી નથી આપતું, બરાબર?
ના, બિલકુલ નહીં. એ તો પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે કે આ સમજને વાસ્તવિક દુનિયામાં રિયલ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કેવી રીતે વાપરવી.
સરસ. તો લેખકો વિશે થોડી વાત કરીએ. માઇકલ હોલ્સવર્થ અને એલ્સપથ કિર્કમેન કોણ છે? આ લોકો ખાલી પ્રોફેસર જેવા છે કે પછી?
ના, એ જ તો એમની ખાસિયત છે. એ લોકો ખાલી એકેડેમિક નથી, એ પ્રેક્ટિશનર છે. આ ફિલ્ડમાં કામ કરનારા મુખ્ય લોકોમાંથી છે. બંને ધ બિહેવિયરલ ઇનસાઇટ્સ ટીમ એટલે કે બીઆઈટી સાથે જોડાયેલા છે.
ઓ, પેલી નજ યુનિટ તરીકે ફેમસ થયેલી સંસ્થા, યુકે ગવર્મેન્ટવાળી?
હા, એ જ. એમનું કામ જ એ છે કે બિહેવિયરલ સાયન્સના સિદ્ધાંતોને લઈને પ્રેક્ટિકલ સોલ્યુશન્સ બનાવવા.
એટલે કે આ લોકોએ ખરેખર હાથ મેલા કર્યા છે, એમ કહી શકાય. થિયરીને પ્રેક્ટિસમાં મૂકી છે. માઇકલ હોલ્સવર્થ તો બીઆઈટી અમેરિકાના હેડ પણ રહી ચૂક્યા છે, નહીં?
હા, અને દુનિયાભરની સરકારો અને મોટી કંપનીઓને સલાહ આપવાનો બહોળો અનુભવ છે એમને.
અને એલ્સપથ કિર્કમેન?
એલ્સપથ કિર્કમેન બીઆઈટીના સિનિયર ડિરેક્ટર છે. એમણે ખાસ કરીને હેલ્થ અને એજ્યુકેશન જેવી સામાજિક પોલિસી પર ઘણું કામ કર્યું છે. અને એમની એક મોટી સ્ટ્રેન્થ એ છે કે આ જે નવા આઈડિયા કે હસ્તક્ષેપ હોય એ ખરેખર કામ કરે છે કે નહીં એ ટેસ્ટ કરવામાં એ માહિર છે.
ટેસ્ટ કરવામાં?
એટલે
પેલી RCTS, રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલ્સ, જેમ દવાની અસર ચકાસાય ને, બસ એવી જ રીતે. એમને સેંકડો આવા ટ્રાયલ્સ કર્યા છે, એટલે પુરાવાને આધારે વાત કરે છે.
વાહ, આ તો બહુ મહત્વનું છે. એટલે કે આ પુસ્તક ખાલી લાગે છે કે આમ થશે એવું નથી, પણ નક્કર પુરાવા અને અનુભવ પર આધારિત છે.
એમનો દૃષ્ટિકોણ પ્રેક્ટિશનરનો છે.
બરાબર. સિદ્ધાંતને વાસ્તવિક ઉકેલમાં કેવી રીતે ફેરવવો એના પર એમનો ભાર છે. પુસ્તક મેથડ અને એપ્લિકેશન પર બહુ ફોકસ કરે છે.
ચાલો તો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. આપણે કહ્યું કે એ પેલા કાલ્પનિક સુપર રેશનલ માણસ હોમો ઇકોનોમિક્સને પડકારે છે.
હા, લેખકો કહે છે કે મોટાભાગની પોલિસી કેમ ફેલ જાય છે, કારણ કે એવું ધારી લે છે કે માણસ તર્કથી ચાલશે. પણ આપણે તો ભૂલ કરીએ, શોર્ટકટ લઈએ, આજુબાજુ શું ચાલે છે એનાથી અસર પામીએ.
તો પુસ્તક શું ઉપાય બતાવે છે? ખાલી વધારે માહિતી આપો કે નિયમ કડક કરો?
ના, એવું નહીં. એ કહે છે બિહેવિયરલ ઇનસાઇટ્સ વાપરો. એટલે શું? પહેલું, સમજો કે લોકો કેમ અમુક રીતે વર્તે છે અથવા નથી વર્તતા. એના મૂળમાં શું અવરોધ છે એનું નિદાન કરો.
ઓકે, નિદાન. પછી?
પછી એ અવરોધ દૂર કરવા માટે લોકો જે વાતાવરણમાં નિર્ણય લે છે ને એમાં નાના સ્માર્ટ ફેરફાર કરો. આને કહેવાય પસંદગીનું માળખું, ચોઇસ આર્કિટેક્ચર. એટલે કે આપણી સામે જે વિકલ્પો આવે છે એને કેવી રીતે રજૂ કરાય છે.
અને ત્રીજું?
ત્રીજું અને સૌથી અગત્યનું, ટેસ્ટ કરો. તમે જે ફેરફાર કર્યો એ ખરેખર કામ કરે છે કે નહીં એનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરો. અનુમાન પર નહીં, પુરાવા પર આધાર રાખો.
એટલે આ પુસ્તક એક રીતે જોઈએ તો હેન્ડબુક જેવું થયું ને, પોલિસી મેકર્સ માટે, બિઝનેસ લીડર્સ માટે અને આપણા જેવા સામાન્ય લોકો માટે પણ કામનું છે. આપણી પસંદગીઓ કેવી રીતે બને છે એ સમજવા માટે.
ચોક્કસ. એ બિહેવિયરલ સાયન્સને ખાલી આમ ફેન્સી ફેક્ટ્સમાંથી બહાર લાવીને એક સિસ્ટમેટિક પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ તરીકે રજૂ કરે છે.
એમાં પેલી સિસ્ટમ વન સિસ્ટમ ટુ વાળી વાત પણ છે.
હા, ડેનિયલ કાહનેમેનની. સિસ્ટમ વન એટલે આપણું ઝડપી, ઇન્ટ્યુટિવ, લાગણીવાળું મગજ, અને સિસ્ટમ ટુ એટલે ધીમું, લોજિકલ, મહેનતવાળું મગજ. પુસ્તક આ બધું સમજાવે છે, આપણા સામાન્ય બાયસ, પૂર્વગ્રહો વિશે વાત કરે છે,
અને સાથે એક પ્રેક્ટિકલ ફ્રેમવર્ક પણ આપે છે. ડિફાઇન, ડાયગ્નોઝ, ડિઝાઇન, ટેસ્ટ.
બરાબર, એકદમ પદ્ધતિ સર.
તો ચાલો થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકનો પહેલો ભાગ કહે છે કે આ નવા એપ્રોચની જરૂર જ કેમ છે. પેલો હોમો ઇકોનોમિક્સ વિરુદ્ધ હોમોસેપિયન્સ, એટલે કે આપણે બધા.
હા, અને કેમ પોલિસી ફેલ જાય છે, કારણ કે એ આપણી સિસ્ટમ ટુ એટલે કે લોજિકને અપીલ કરે છે.
જ્યારે મોટાભાગના ડિસિઝન તો સિસ્ટમ વનથી લેવાય છે, આપણું પેલું ઓટો પાયલેટ મગજ.
બિલકુલ. આપણે ભલે માનીએ કે બહુ વિચારીને કરીએ છીએ, પણ મોટાભાગે તો આપણું મગજ શોર્ટકટ જ લેતું હોય છે, અને આ સિસ્ટમ વન ઝડપી તો છે પણ ભૂલો પણ કરાવે છે. એટલે પુસ્તકનો બીજો ભાગ આ જ માનવ મનના પાયા સમજાવે છે. આપણું વર્તન ભલે અતાર્કિક લાગે, પણ એ અનુમાનિત રીતે અતાર્કિક છે. પ્રિડિક્ટેબલી ઇરેશનલ, એની એક પેટર્ન છે.
એટલે આપણી ભૂલો પણ એક સરખી રીતે થાય છે એમ. આ રસપ્રદ છે. કયા કયા મુખ્ય પૂર્વગ્રહો, કઈ શોર્ટકટ્સની વાત છે એમાં?
ઘણા બધા છે, પણ ચાલો અમુક મુખ્ય જોઈએ. એક છે લોસ અવર્ઝન.
લોસ અવર્ઝન, નુકસાનનો ડર.
હા, 100 રૂપિયા ગુમાવવાનું દુઃખ 100 રૂપિયા મળવાના આનંદ કરતાં ઘણું વધારે હોય છે, લગભગ બમણું. એટલે લોકો ખોટ જશે એ ડરથી, કંઈક નવું કરવાથી કે રિસ્ક લેવાથી દૂર ભાગે છે, ભલે ફાયદો થતો હોય.
બરાબર. બીજું?
બીજું છે પ્રેઝન્ટ બાયસ, એટલે કે અત્યારના નાના ફાયદાને ભવિષ્યના મોટા ફાયદા કરતાં વધારે મહત્વ આપવો.
ઓહ, એટલી જ પેલું ડાયટિંગ કે બચત કરવાનું અઘરું લાગે છે, કાલથી પાક્કું.
એ જ. પછી છે સ્ટેટસ ક્વો બાયસ અને ડિફોલ્ટ ઇફેક્ટ્સ. આપણે જે ચાલી રહ્યું છે એને જ પકડી રાખવાનું પસંદ કરીએ છીએ.
હા, કંઈ બદલવું ના પડે
એટલે જ ડિફોલ્ટ ઓપ્શન બહુ પાવરફુલ હોય છે. પેલી પેન્શન સ્કીમમાં ઓટો એનરોલમેન્ટની વાત કરી હતી ને?
હા, કે આપોઆપ નામ નોંધાઈ જાય તો મોટાભાગના લોકો રહી જાય.
બરાબર. એ ડિફોલ્ટ ઇફેક્ટ, આપણે ફોનમાં કે કમ્પ્યુટરમાં ડિફોલ્ટ સેટિંગ ભાગ્યે જ બદલીએ છીએ.
ખરું છે. પછી?
પછી એન્કરિંગ. આપણને જે પહેલી માહિતી મળે ને એ આપણા મગજમાં લંગર નાખી દે, પછીના નિર્ણયો એનાથી પ્રભાવિત થાય.
જેમ કે દુકાનમાં પહેલા બહુ મોંઘી વસ્તુ બતાવે એટલે પછી બીજી વસ્તુ સસ્તી લાગે.
હા, એ જ. અને છેલ્લું સોશિયલ નોર્મ્સ. આપણે આજુબાજુના લોકો શું કરે છે એનાથી બહુ જ અસર પામીએ છીએ. બધા આવું કરે છે તો આપણે પણ એમ કરીએ.
વાહ, આ બધું સાંભળીને તો એમ લાગે છે કે આપણે જે વિચારીએ છીએ કે આ મારો નિર્ણય છે, એની પાછળ કેટલું બધું ચાલતું હોય છે. તો હવે આ બધી સમજનો ઉપયોગ કેવી રીતે કરવો, એના માટે પુસ્તક પેલી પદ્ધતિ આપે છે, ખરું ને? પેલું TEST કે ઈસ્ટ ફ્રેમવર્ક.
હા, એ યાદ રાખવા માટે સરળ છે. ઈસ્ટ એટલે ઉકેલ એવો હોય જે ઇઝી હોય, સરળ હોય, અટ્રેક્ટિવ હોય, આકર્ષક હોય, સોશિયલ સામાજિક રીતે પ્રેરક હોય અને ટાઈમલી હોય. પણ મૂળ 4 સ્ટેપ્સ છે.
કયા 4?
પહેલું, વ્યાખ્યાયિત કરો. ડિફાઇન ટાર્ગેટ. પ્રોબ્લેમને એકદમ ચોક્કસ, માપી શકાય એવા વર્તણૂકના લક્ષ્ય તરીકે નક્કી કરો. જેમ કે ડાયાબિટીઝ સ્ક્રીનિંગ કરાવતા લોકોની સંખ્યા વધારવી.
ઓકે, ચોક્કસ લક્ષ્ય. બીજું?
બીજું, નિદાન કરો. ડાયગ્નોસ એક્સપ્લોર. સમજો કે લોકો કેમ એવું નથી કરી રહ્યા, શું અઘરું છે, ભૂલી જાય છે, ડર લાગે છે, શું અવરોધ છે.
કારણ શોધો. ત્રીજું?
ત્રીજું, ડિઝાઇન કરો. ડિઝાઇન સોલ્યુશન. હવે એ અવરોધોને દૂર કરવા માટે નાનો સ્માર્ટ ઉકેલ બનાવો. ફોર્મ સહેલું કરો, રિમાઇન્ડર મોકલો, બીજા લોકો કરે છે એ બતાવો.
અને ચોથું, જે તમે કહ્યું બહુ જ મહત્વનું છે,
પરીક્ષણ કરો. ટેસ્ટ ટ્રાયલ. તમારો ઉકેલ ખરેખર કામ કરે છે કે નહીં એ તપાસો. ખાસ કરીને પેલી RCTs થી. એક ગ્રુપને નવો ઉકેલ આપો, બીજાને જૂનો, પછી સરખામણી કરો.
એટલે મને લાગે છે એના પર નહીં, પણ ડેટા શું કહે છે એના પર આધાર રાખો.
બરાબર, પુરાવા પર.
આ તો બહુ જ પાવરફુલ મેથડ લાગે છે, અને પુસ્તકમાં આના રિયલ લાઈફ ઉદાહરણો પણ છે, નહીં?
હા, પેલો ચોથો ભાગ.
હા,
અને એ ઉદાહરણો જ આખી વાતને જીવંત બનાવે છે. કેટલાક તો બહુ જ ફેમસ છે. પેલું યુકે ટેક્સવાળું,
હા, એમાં શું હતું?
બસ ટેક્સ ભરવાના રિમાઇન્ડર લેટરમાં એટલું જ ઉમેર્યું કે તમારા વિસ્તારના 10માંથી 9 લોકો સમયસર ટેક્સ ભરે છે.
અને એનાથી ફરક પડ્યો?
ઘણો. સમયસર ટેક્સ ભરનારા વધી ગયા, સરકારને કરોડોની વધુ આવક થઈ, અને ખર્ચ લગભગ કંઈ નહીં.
કમાલ છે. બીજું પેલું પેન્શન ઓટો એનરોલમેન્ટ.
હા, ડિફોલ્ટ બદલ્યો. જોડાવું હોય તો ફોર્મ ભરોને બદલે તમે જોડાઈ ગયા છો, ના રહેવું હોય તો જણાવો. લાખો લોકો બચત કરવા માંડ્યા.
અને પેલું વીજળી બિનવાળું ઓપાવર.
હા, એમાં બિલ પર ગ્રાફ બતાવ્યો કે તમારો વપરાશ તમારા પાડોશીઓ કરતાં કેટલો વધારે કે ઓછો છે. સામાજિક સરખામણી, એનાથી પણ લોકોએ વીજળી બચાવી.
અને ડોક્ટરોવાળું પણ હતું ને, એન્ટીબાયોટિક્સ.
હા, જે ડોક્ટરો બહુ વધારે એન્ટીબાયોટિક લખતા હતા એમને ખાલી જણાવ્યું કે તમારો રેટ બીજા ડોક્ટરો કરતાં ઘણો ઊંચો છે. આટલી માહિતીથી પણ ઘણા ડોક્ટરોએ બિનજરૂરી પ્રિસ્ક્રિપ્શન ઓછા કરી દીધા.
આ બધા ઉદાહરણ સાંભળીને લાગે છે કે મોટા પરિણામ માટે હંમેશા મોટા ખર્ચની જરૂર નથી હોતી, નાની સ્માર્ટ વસ્તુઓ પણ કામ કરી જાય છે.
બરાબર.
તો આખા પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશા, કઈ 5 વાતો ખાસ યાદ રાખીએ?
પહેલી અને સૌથી બેસિક વાત, માણસો પૂરેપૂરા તર્કસંગત નથી હોતા. આપણું મનોવિજ્ઞાન, આપણી લાગણીઓ, આપણી આસપાસનું વાતાવરણ બધું અસર કરે છે.
હા, આપણે રોજ અનુભવીએ છીએ આવેગમાં ખરીદી કે કામ ટાળવું.
બીજું, સંદર્ભ બહુ જ મહત્વનો છે, એટલે કે ચોઇસ આર્કિટેક્ચર. નિર્ણયો કયા વાતાવરણમાં લેવાય છે, વિકલ્પો કેવી રીતે રજૂ થાય છે, એનાથી બહુ ફરક પડે છે.
પેલું સુપરમાર્કેટનું ઉદાહરણ કે ઓનલાઈન ફોર્મનું ડિફોલ્ટ ટિક.
હા. ત્રીજું, પુરાવા અંતઃપ્રેરણા કરતાં વધુ મહત્વના છે. આઈડિયા ગમે તેટલો સારો લાગે, ટેસ્ટ કરવો જરૂરી છે. RCTs.
આપણે ત્યાં કેટલી વાર ધારણા પર જ કામ થાય છે ને.
ચોથું, નાના ફેરફારો પણ મોટી અસર કરી શકે છે. ઓછા ખર્ચે મળતા નજ બહુ શક્તિશાળી હોઈ શકે છે.
અને પાંચમું, જે નૈતિકતાની વાત છે.
હા, આ પદ્ધતિઓનો ઉપયોગ જવાબદારીપૂર્વક થવો જોઈએ, પારદર્શક રીતે, લોકોના ભલા માટે અને એમની પસંદગી જાળવી રાખીને. ધ્યેય મેન્યુપ્યુલેશનનો નહીં, પણ મદદ કરવાનો હોવો જોઈએ.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય, ભલે શબ્દશઃ નહીં પણ એનો સાર. જેમ કે પેલું વાક્ય કે આપણે અતાર્કિક લોકોને સુધારવાની કોશિશ નથી કરવાની, પણ એવી દુનિયા બનાવવાની છે જે આપણી વાસ્તવિક માનવ પ્રકૃતિને વધુ અનુકૂળ હોય.
બહુ સરસ વાત છે. દોષ વ્યક્તિનો નહીં, સિસ્ટમનો.
બીજો વિચાર ટેસ્ટિંગ પર ભાર મૂકે છે. કોઈ આઈડિયા શરૂઆતમાં ખાલી એક ધારણા છે. સાચું કામ તો ત્યારે શરૂ થાય જ્યારે તમે એને રિયલ વર્લ્ડમાં ટેસ્ટ કરો.
પુરાવાનું મહત્વ
અને ડિફોલ્ટ્સની શક્તિ. સૌથી પાવરફુલ ચોઇસ આર્કિટેક્ટ એ છે જે ડિફોલ્ટ સેટ કરે છે. આ તો આપણે રોજ જોઈએ છીએ.
બરાબર.
અને છેલ્લે પેલી નૈતિકતાવાળી વાત, ધ્યેય એ હોવો જોઈએ કે લોકો માટે એમના પોતાના લક્ષ્યો પૂરા કરવાનું સહેલું બને.
સશક્તિકરણ, નિયંત્રણ નહીં.
બિલકુલ.
તો આ બધી વાતો જાણીને આપણે પોતે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ રોજિંદા જીવનમાં?
કરી શકીએ પર્સનલ લાઈફમાં, આપણી આદતો સુધારવા. જેમ કે કસરત કરવી હોય તો આગલી રાતે જ બધું તૈયાર રાખો, એટલે સવારે આળસ ઓછી થાય.
હા, પેલું ઘર્ષણ ઘટાડવાનું.
બરાબર. પૈસા બચાવવા હોય તો ઓટોમેટિક ટ્રાન્સફર સેટ કરી દો, પેલું પ્રેઝન્ટ પાયસ આડો નહીં આવે.
અને બિઝનેસમાં? બિઝનેસમાં તો ઘણું બધું, વેબસાઇટ કે એપ વાપરવી સહેલી બનાવો, ઇઝી. માર્કેટિંગમાં કહો કે બીજા લોકો આ ખરીદે છે, સોશિયલ, અથવા આ ઓફર મિસ કરશો નહીં, એટ્રેક્ટિવ લોસ અવર્ઝન.
અને સરકારી સ્તરે, પોલિસીમાં?
ત્યાં તો અપાર શક્યતાઓ છે. સરકારી ફોર્મ સહેલા બનાવો, એપોઇન્ટમેન્ટ માટે ટાઈમસર રિમાઇન્ડર મોકલો, ટાઈમલી. હેલ્ધી ફૂડને વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવો. આપણા ભારતમાં સ્વચ્છતા અભિયાન હોય, ટ્રાફિકના નિયમો હોય, ડિજિટલ પેમેન્ટ હોય, ઘણી જગ્યાએ આ કામ લાગી શકે.
આખી વાતચીત પછી મને બે વસ્તુ ખાસ સ્પર્શી ગઈ. એક તો એ કે કેટલા નાના ફેરફારથી મોટો ફરક પડી શકે છે, અને બીજું, પેલી ડિફોલ્ટ્સની તાકાત. આપણે ખરેખર કેટલી વાર બસ ડિફોલ્ટ સાથે જ ચાલ્યા કરીએ છીએ.
મારા માટે સૌથી મોટી વાત એ છે કે લોકો પર દોષ નાખવાને બદલે સિસ્ટમ એવી બનાવો કે સારી પસંદગી કરવી સહેલી બને. એ વધુ માનવીય અભિગમ છે. અને હા, ટેસ્ટિંગનું મહત્વ, ધારણા પર નહીં, હકીકત પર ચાલવું.
ખરેખર આ પુસ્તક આપણને આપણી આસપાસની દુનિયાને અને આપણી પોતાની પસંદગીઓને પણ એક નવી નજરથી જોતા શીખવે છે.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.